તારીખ 8/7/1997 ડાયરીના બોલ નંબર 732 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 83
અંતરંગ નિષ્ફળપણ પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન અર્થાત આધાર હોવાથી મારા સ્વરૂપથી હું પરિપૂર્ણ છું. પરિપૂર્ણ હોવાને લીધે મને કોઈ અપેક્ષા નથી. પૂર્ણ હોવામાં અપેક્ષા નથી, ખામી હોય એમાં અપેક્ષા છે. બાકીની ચીજ એટલે અવલંબન અને આધાર પરિપૂર્ણ સ્વરૂપનો હોવાથી એ પ્રકારે અંતરંગ નિષ્ફળપણો છે. અંતરંગ નિષ્ફળપણામાં અંતરંગ નિષ્ફળપણો એટલા માટે છે કે બહારમાં નિષ્ફળપણું દેખાતું નથી. બહારમાં તો જમવાના ટાઈમે જમે છે, કમાવાના ટાઈમે કમાવા જાય છે, એટલે બહારમાં તો અપેક્ષા બીજાને લાગે. અંતરંગમાં નિષ્ફળપણો છે. નિર્ભયતા અવ્યા બાદ શાશ્વત સ્વરૂપની પ્રતીતિ ભાવને લીધે ખાતરી છે કે હું શાશ્વત છું અને અવ્યા બાદ સ્વરૂપ છું. એ પ્રકારના સ્વરૂપ અવલંબનને કારણે નિર્ભયતા છે. નિશંકતા પણ છે, પ્રતીતિમાં નિશંકતા છે અને નિશંકતાને લીધે નિર્ભયતા છે. વર્તમાન ઉદયમાં ઉદય પ્રવૃત્તિથી પ્રાપ્ત ફળમાં ઉદાસીનપણું, નિરસપણું, નિસાર છે તેમ લાગતું હોવાથી કાર્યોમાં અસાવધાની, વિષયોમાં અપ્રયત્ન દશા અથવા જ્ઞાતાભાવ. વર્તમાન ઉદયમાં ઉદય પ્રવૃત્તિથી પ્રાપ્ત ફળમાં ઉદાસીનપણું, ઉદય પ્રવૃત્તિથી જે કાંઈ મળે છે એમાં પણ ઉદાસીનપણું. મેળવવાની અપેક્ષા વૃત્તિ તો પછીની વાત રહી ગઈ, આ તો એ પહેલા જે પ્રવૃત્તિથી કાંઈ પ્રાપ્તિ થાય છે એમાં ઉદાસીનતા અને નિરસપણું. કેમ કે નિસાર છે, એથી કઈ સાર નથી. અભિપ્રાયમાં ત્યાં સુધી વિચારી લીધો હોય છે કે અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો સુખ એમાંથી આવવાનું નથી. થોડી અનુકૂળતામાં માણસ એકાકાર રસમાં થઈ જાય છે, પણ મોક્ષોએ ત્યાં સુધી વિચારી લેવું જોઈએ અને જ્ઞાનીઓએ તો એ વિચારી લીધું જોઈએ છે. એક વાર અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો પણ મને એમાંથી કઈ સુખ આવે એવું છે. અનંત સુખ નો ભંડાર જે મારામાં ભર્યો છે એમાંથી પ્રત્યક્ષપણે સુખ આવે છે. મારો અનંત સુખ નો ભંડાર પણ પ્રત્યક્ષ છે અને એમાંથી સુખ નો પ્રવાહ ચાલે છે એ પણ પ્રત્યક્ષ છે. એટલે એમાં નિરસપણું અથવા નિસારપણું લાગતું હોવાથી કાર્યોમાં અસાવધાની, કેમ કે અપ્રયોજનભૂત છે. ઉદયના કાર્યોમાં કઈ આત્માનું પ્રયોજન તો છે નહીં, માટે અસાવધાની. વિષયોમાં અપ્રયત્ન દશા, કેમ કે એમાંથી સુખ આવતું નથી અને ત્યાં જ્ઞાતાભાવનો પુરુષાર્થ છે. અપ્રયત્ન દશા, એમ છે કે અજ્ઞાન દશામાં વિષયોની પ્રવૃત્તિમાં પ્રયત્ન દશા હોય છે. જે કઈ પ્રયત્ન કરે છે સુખ માટે જ્ઞાનીને અપ્રયત્ન દશા છે. એ પ્રકારનો અભાવ છે, માટે અપ્રયત્ન દશા છે. પ્રયત્ન દશાનો અભાવ તે અપ્રયત્ન દશા. જ્ઞાતા ભાવનો પુરુષાર્થ છે, જ્ઞાતા ભાવે રહેવાનો પુરુષાર્થ છે. અલ્પરાગ છે પણ સાથે સાથે જ્ઞાતા ભાવે રહેવાનો પુરુષાર્થ સાથે સાથે છે, સાયમલ્ટેનિયસલી, એટલે અપ્રયત્ન દશા છે. પુરુષાર્થમાં તો જ્ઞાતા ભાવમાં રહેવાનો પુરુષાર્થ છે, એટલે પ્રયત્ન દશા ત્યાં ગઈ છે. માટે અહીંયા પ્રવૃત્તિ છે છતાં પ્રયત્ન દશા છે. સત્તર, નિષ્કામ ભાવે પરમ કારુણ્ય વૃત્તિ, એટલે સર્વ જીવો પ્રત્યે પરમાર્થની પ્રાપ્તિ થવાની ભાવના. સર્વ જીવો આત્મકલ્યાણને પ્રાપ્ત થાવ તેવી ભાવના, અને એ ભાવનાને કારણે સર્વ જીવો પ્રત્યે નિષ્કામ ભાવે કારુણ્ય વૃત્તિ હોય છે. બાહ્યાભ્યંતર નિગ્રંથ દશાની ભાવના, જ્ઞાનીને જ્ઞાન દશા થાય એટલે હું એમ નથી કે ચાલુ જ્ઞાન દશા થઈ ગઈ, સમય દર્શન થઈ ગયું એમ નથી. જેવી જ્ઞાન દશા થાય ત્યારે એમને મુનિ દશા અને કેવળ જ્ઞાનીની દશાનો ભાવ ભાષે છે. પૂર્ણ દશા દૂર છે, સમીપમાં કોઈ દશા હોય તો મુનિ દશા છે, ત્યાર પછી એ ભાવના દૂર કરવા માંડે છે. બાહ્યાંતર નિગ્રંથ દશાની ભાવના, એમાં એ ભાવનામાં શું હોય છે કે અચલિતપણે સ્વરૂપ સ્થિતિની ચાહના છે, કે મારા સ્વરૂપમાં હું અચલિત રહી જાઉં. જો બાયા અભ્યંતર નિર્ગ્રંથ ન થાય તો એવું અચલિત પણ આવે નહીં. કુટુંબની વચ્ચે ગ્રસ્તપણામાં રહીને તો એ પ્રમાણે થઈ શકે નહીં. એટલે બાયા અભ્યંતર નિર્ગ્રંથ થાય તો સ્વરૂપમાં અચલિત રહેવાય, એ અચલિત રહેવાની ભાવનાને વશે મુનિપણાને ભાવે છે. લોક દ્રષ્ટિ અથવા લોક સંજ્ઞાના અભાવને લીધે, લોક દ્રષ્ટિ નથી અને લોક સંજ્ઞા નથી, નિર્માનતા અર્થાત માન અપમાનની કલ્પનાનો અભાવ. લોકોથી માન લેવું નથી, આમ તો શું છે કે જે લોકો પાસેથી માનની અપેક્ષા રાખે છે એ પોતે ઘણી દીનતામાં આવે છે. આ મોટા મોટા નેતાઓ વોટ લેવા જાય ત્યારે હું કે કેવું ગરીબડા કેવા ગરીબડા થઈને ગાય છે.
હા,
એ લોકોને તો દંભ હોય છે, પણ ગરજ તો ખરી ને, વોટ ની ગરજ તો ખરી ને. અને ગરજ એટલી છે કે કઈ જોઈ શકતા નથી કે આ મુસલમાન છે કે આપ કેવા છે, કોની પાછળ હું માગું છું. એટલે સામાન્ય સાધારણ પામર માણસો પાસે પોતે માગે છે, ભીખ માગે છે, એ કેટલી એની પામરતા થઈ ગઈ. એટલે લોકસંઘના અને લોક દ્રષ્ટિમાં દીનતા ઘણી આવે છે. એ લોક દ્રષ્ટિ ચાલી ગયા પછી એ દીનતા નથી રહેતી, એટલે માન અપમાનનો પ્રશ્ન નથી રહેતો. લોકો મને માન આપે તો સારું, અથવા મને અપમાન મળે તો એ કાંઈ નહીં, કેમ કે એની ગણતરી શું. તમને પૂજા સર્ટિફિકેટ લખી દે એની વેલ્યુ હું વેલિડ છે કે ઇનવેલિડ, ઇનવેલિડ છે. એમ જ્ઞાનીઓ અને લોકો સર્ટિફિકેટ માનનું આપે કે અપમાનનું આપે, ઇનવેલિડ છે. શું વેલિડિટી નથી, ઇનવેલિડ છે. બાળકોએ લખેલું સર્ટિફિકેટ છે.
જ્ઞાની સત્પુરુષ છે એ જગત માં બીજા બીજા કામ કરતા હોય, એ પણ એમનું નાટક હોય છે. બે નાટક પણ ફેર
છે, પોતાને દીનતા છે અને દીનતા નથી. અંતરંગ નિષ્ફળપણો છે. નાની ને તો
હાજી
જેમ જેમ પ્રતિકૂળતા આવે તેમ તેમ વૈરાગ્ય વધે, તો એનો તો લાભ થયો કે નુકસાન
થયો.
લોકો એમ કે જોવા ને પ્રતિકૂળતા નો ઉદય, મુનિ છે ને પ્રતિકૂળતા નો ઉદય, જ્ઞાની છે ને પ્રતિકૂળતા નો રોગ થાય. ઉદય આવ્યો એ લાભ કરાવી ગયો. શું કરાવી ગયો? લાભ કરાવી ગયો. એને સારા ગ્રાહક ની દ્રષ્ટિએ જોવે છે, વેપારી જેમ સારા ગ્રાહક ને જે દ્રષ્ટિએ જોવે, ગ્રાહક બહુ સારો આવ્યો, આ કમાણી કરાવી જશે. હે, એવી રીતે જોવે. તરવા બરાબર છે, એ તરવા બરાબર છે. બસ વૈરાગ્ય તો એ આવે કે જુઓ ઉદયના ખેલ, ઉદયના ખેલ કેવા છે જુઓ પ્રક્ષક થઈને. મને પ્રતિકૂળતા આવી વાત નથી ને, એટલે મને પ્રતિકૂળતા આવી એટલે ગયો ડીગો. મને તો મારો પુરુષાર્થ વૃદ્ધિ નું લિમિટ છે, મને નુકસાન નું કારણ નથી. લોકોની દ્રષ્ટિએ પ્રતિકૂળતા છે, પારમાર્થિક દ્રષ્ટિએ તે જ અનુકૂળતા છે. વિશેષ નિર્દય કરે છે. મારાપણું કરીને તો દુખી થાવ છું, ક્યાં સુધી દુખી થવું છે મારે. અને એ પ્રતિકૂળતા મારા આત્માના ગુણને લઈ જાય છે, મારા આત્માના પ્રદેશોને લઈ જાય છે, મારા માટે હું કોણ લઈ જાય છે? ઓછો થઈ ગયો કઈ? હું તો કઈ કરતો નથી, હું બધી કલ્પના કરીને દુખી થાઉં છું. શરીરમાં દુખાવો ઉપડે ત્યારે ધ્યાન લગાવવા બેસી જવું જોઈએ. અને આત્મ ધ્યાન માં દુખાવો ઉપડે ત્યારે ઓર પ્રયોગ કરવાની મજા આવે. લોક દ્રષ્ટિ અને લોક સંજ્ઞાના અભાવને લીધે નિર્માનતા, એટલે નિર્માનતા એટલે માન અપમાનની કલ્પના નથી, માન અપમાનની કલ્પનાનો અભાવ નિર્માનતાનો અર્થ ઈ છે અહીંયા. કારણ કે નિર્માનતાનો બીજો અર્થ નમ્રતા પણ થાય છે, પણ અહીંયા એ વાત નથી લેવી. પોતાની ગુરુતાને દબાવનાર અને જગતના સામાન્ય મનુષ્યો કરતા પોતે મહાન હોવા છતાં એ મહાનતાનું પ્રદર્શન કરતા નથી, કે એનો કોઈ આડંબર, કે એનો કોઈ દેખાવ, કે એ પ્રકાર નથી રાખતા.
હા,
એમ જ છે. પવિત્રતા અથવા નિર્વિકારતાના પ્રેમને લીધે ગુણ પ્રમોદ પણ બીજામાં અલ્પ ગુણ જોવે છે મુમુક્ષુના, તો પણ પોતાને ઘણો પ્રમોદ વર્તે છે, ચિત્ત પ્રસન્નતા આવે છે. અને કૃપાળુદેવ જેવા અને ગુરુદેવ જેવા મહાત્માઓ તો વંદન કરે છે, નમસ્કાર કરે છે. ગુણ પ્રમોદ પણ છે, માન અપમાનની કલ્પના તો છે ને, એનામાં ગુણ જોઈ, ગુણ જોઈને એને પ્રમોદ આવે છે, તો નમવું પડે છે. તો એટલો બધો પ્રમોદ આવે છે કે નમવું પડે છે. અંતર્મુખ યોગ સાથે સંબંધ છે, કેમ કે ગુણ છે એ તો અંદરનો સ્વભાવનો વિષય છે ને, અંતર તત્વ છે. હા, યોગ એટલે જોડાણ, અંતર્મુખતા સાથેનો સંબંધ છે. ગુણની ચાહના છે ને, ગુણની ચાહના ગુણ પ્રગટાવશે. કર્મ નો કર્મ રૂપ સમસ્ત પરનું માત્ર જ્ઞાતાપણું, કર્મ નો કર્મ રૂપ સમસ્ત પરનું માત્ર જ્ઞાતાપણું, સાક્ષી ભાવે રહેવાપણું, તે જ્ઞાનીનું લક્ષણ છે. કર્મ નો કર્મમાં બધા ઉદય આવી ગયા, અંદર કર્મનો ઉદય, બહારમાં સંયોગ છે, એનો કર્મ છે. એ રીતે નાનીની ઓળખાણનો વિષય લીધો છે. સમગ્ર પ્રકારે જ્ઞાનીપણમાં આ બધું અભેદ આવી જાય છે, આ બધા ભાવો અભેદપણે જ્ઞાનમાં આવી જાય અને જ્ઞાનીપણું નિશ્ચિત થાય અને સમગ્રપણે જ્ઞાનીપણું સમજાયું એમ કહેવાય. આવા બધા લક્ષણોમાં ભેદો ન પડે. સત્પુરુષની ઓળખાણ ઉત્કૃષ્ટ પાત્રતામાં મુમુક્ષુને જે તે લક્ષણો દ્વારા થાય છે, આગળ કયા તે તેમાં પણ તે તે લક્ષણોને પોતાના ભાવમાં અંતર મેળવણી પૂર્વક થાય છે. ખાલી પરલક્ષ ઉઘાડવા નહીં, પોતાના અંતર મેળવણીથી થાય છે. અર્થાત મુમુક્ષુની યથાર્થ ભૂમિકામાં પ્રયોગ દ્વારા તત્વનું ભાવભાષણ જેટલે અંશે થયું હોય તે ભાવોની અંતર મેળવણી થઈને અંતરથી તે સત્પુરુષનું ઓળખાણ થાય છે, તે જીવ જ્ઞાન દશાનો અધિકારી થાય છે, પછી નિર્વાણ પદનો અધિકારી થાય છે. આમ પોતાના ઉપાદાનથી નિમિત્તરૂપ સત્પુરુષની ઓળખાણ થાય તેનું મહત્ ફળ છે, મોટું ફળ છે. કારણમાં લખાયું છે આપણે 640 માં આત્માર્થ ઉપદેશક પણ વાણીમાં હોય છે, એ લીધું છે. સર્વ ભૂમિકાના શિષ્યને આત્માર્થ સધાય અથવા ક્યાંય પણ આત્માર્થની વિરુદ્ધતા ન થાય તેવો જ ઉપદેશ હોય છે. બે મુદ્દા રહી ગયા હતા, બાકી બધા આમાં આવી જાય છે. આપણે રિક્વેસ્ટ લીધા એમાં પછી અપૂર્વ વાણી, અપૂર્વ સ્વભાવને અપૂર્વ ભાવે વ્યક્ત કરતી વાણી. યોગ્યતા હોય તો સાંભળનારને પણ અપૂર્વતા જ ભાષા. અપૂર્વ વાણી જે છે એ એક બહુ અભ્યંતર લક્ષણ છે વાણીનું. ભલે વાણીમાં એવી છતા ન હોય, વાણીમાં એવી ભાષાનું કૌશલ્ય ન હોય, ભાષાની પ્રવીણતા કે નિપુણતા ન હોય, અથવા ઓરેટરી જેને કહીએ વક્તૃત્વ કળા ન હોય, તો પણ અપૂર્વ સ્વભાવને અપૂર્વ ભાવે વ્યક્ત કરે છે. કેમ કે સ્વભાવને જોઈ નહીં કહે છે. એટલે ટોન બીજી રીતનો થઈ જાય છે, જોઈને કહે છે એનો ટોન બીજી રીતે થાય છે. જે જોવે છે એ સ્વભાવ અપૂર્વ છે, તો એની ભાષામાં પણ અપૂર્વતા આવે છે. તો યોગ્યતાવાન જીવને એ અપૂર્વપણે ભાષે છે. એમ થાય એની વાત હોય તો એને અપૂર્વ લાગે, બીજાને કંટાળો આવે એની વાત સાંભળનારને અપૂર્વતા લાગે. કેમકે વાણી સામે નથી જોતો, વાણી ક્યાંથી આવે છે અને કેવા પ્રકારની એની અંદર છાયા છે, જાય છે, એ જોવે છે. સાંભળનારને પણ અપૂર્વતા જ ભાષે, ભાવશ્રુત કહ્યું છે. અને એમાં રહેલી અપૂર્વતા જે ભાષી એટલે વાણીને પણ અપૂર્વ કીધી છે. નહીંતર એવા શબ્દો એવા ભાવો બીજા જ્ઞાનીઓ તીર્થંકરો એ પૂર્વે વ્યક્ત કરેલા છે, મારા માટે અપૂર્વ છે. અનંતા જ્ઞાનીઓ થયા, અનંતા તીર્થંકરો થયા, વાત તો બધી મોક્ષ માર્ગ ની અનંત કાળ થી ચાલે છે. મોક્ષ માર્ગ તો અનંત કાળ થી ચાલુ જ છે, કોઈ કાળે મોક્ષ માર્ગ બંધ રહ્યો નથી. આ વિશ્વ ઉપર મોક્ષ માર્ગ નો અભાવ થયો એવો કોઈ કાળ નથી. સર્વજ્ઞ નો અભાવ થતો નથી, કોઈ કાળે સર્વજ્ઞ નો અભાવ નથી થતો. તો પછી જ્ઞાનીઓ નો અભાવ તો થાય જ નથી. તો જ્ઞાનીઓ તો જીવતા મોક્ષ માર્ગ છે, જીવ તો મોક્ષ માર્ગ તો જ્ઞાની પોતે જ છે. અમૃતચંદ્ર આચાર્ય પ્રવચન સાર ની 200 ની ગાથામાં એમ કહ્યું, મોક્ષ માર્ગ ના પ્રણેતા અમે આ ઉભા. અમે સાક્ષાત મોક્ષ માર્ગ છીએ, જીવતા જીવતા જાત તો મોક્ષ માર્ગ અમે પોતે છીએ. એવું બધું પૂર્વ થઈ ગયું હોવા છતાં સાંભળનાર ને અપૂર્વતા ભાષા છે, તો અપૂર્વ વાણી છે. આ વાણી કોઈ અપૂર્વ આવે છે એમ કે પોતાને અપૂર્વતા ભાષા છે, તો વાણીને વિશેષણ લાગે છે અપૂર્વતા. ભલે એ વાત પેલા અપૂર્વ ના જ્ઞાની કહી હોય તો એનું અંતરંગ લક્ષણ છે અપૂર્વ વાણી.
સનાતન દિગંબર જય મનુ જય.